સર પ્રાર્થના કરીએ. અમારા પ્રેમળ અને જીવંત ઈશ્વર પિતા, તમારા પવિત્ર વચનોના માટે હૃદયના ઊંડાણથી પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમારા આત્માએ આ વચનો લખ્યા છે અને તમારા આત્માની મારફત જ અમે પ્રભુ આ વચન સમજી શકીએ છીએ. માટે પ્રભુ પવિત્ર આત્મા દેવ, અમે તમને વિનંતી કરીએ છીએ, તમારી આત્માની હાજરીથી પ્રભુ અમને ભરી દો, જેથી કરીને પ્રભુ અમે તમારા વચનો સમજી શકીએ, તેને ગ્રહણ કરી શકીએ, તેને પામી શકીએ, અમારા જીવનમાં ઉતારી શકીએ, માટે અમારી સહાય કરો. વિશેષ કરીને નેન્સીન માટે પણ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, જે તંદુરસ્તી અને સારી નથી, જે મુશ્કેલી છે, અમે સમજી શકતા નથી શું છે, પણ પ્રભુ તમે તેના શરીરના ઉત્પન્ન કરનાર ઈશ્વર છો, દયા કરો, તમારો ઘાયલ નિરોગી પવિત્ર હાથનો સ્પર્શ કરો અને પ્રભુ તેને સંપૂર્ણ સાજાપણું મળે એવી કૃપા અમે તેના હકમાં વિશ્વાસ કરીને માગીએ છીએ. અમારી સાથેને પાછળ તમારા દાસને પ્રભુ તમારા પવિત્ર વચનની વધસ્તંભની પાછળ તમે સંતાડો એવી વિનંતી કરું છું. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, આમેન. ત્યારે નવા વર્ષના દિવસે આપણે યહોવા મારો પાળક છે તેના પર વિચાર કરતા હતા અને ઘણી બધી બાબતો આપણે જોઈ. ખાસ કરીને યહોવા જ્યારે આપણો પાળક છે ત્યારે તે આપણી સર્વ ગરજો પૂરી પાડે છે, એટલું જ નહીં પરંતુ પ્રભુ પાળક તરીકે આપણને સંભાળે છે, આપણને લીલા બીડમાં સુવાડે છે. શાસ્ત્રના વચનમાં પ્રભુના આત્માની મારફત તે આપણને દોરી જાય છે. પવિત્ર આત્મા કદી આપણને ત્યજી દેશે નહીં, પ્રભુ તેના ભરપૂરીપણામાં આપણને દોરી જાય છે. ઘણી બધી બાબતો આપણે જોઈ અને આજે વિશેષ કરીને પ્રભુનો આત્મા આપણને તાજગીના સમયોમાં દોરી જાય છે એ વિષય પર થોડો વિચાર કરવા માગે છે. હી લીડેડ માય સોલ ઇન અ રિફ્રેશિંગ ટાઈમ. જાણે પ્રભુનો આત્મા આપણને તાજગીના સમયોમાં, ટાઈમ્સ ઓફ રિફ્રેશિંગમાં દોરી જાય છે, તે મારા આત્માને તાજો કરે છે એ બાબત તરફ તમારું ખાસ ધ્યાન દોરવા માગું છું. જો તમારી પાસે તમારું બાઇબલ હોય તો ગીતશાસ્ત્ર 51મો અધ્યાય તમે તમારી સમક્ષ ખુલ્લો રાખશો. એમાંથી ઘણી બધી કલમોનો આપણે ઉપયોગ કરનાર છે. ત્યારબાદ મેં એ પણ કહ્યું હતું કે જ્યારે પ્રભુ યેસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે એ જીવતા પાણીનો જે ઝરો છે, એ ઝરામાં પ્રભુ જાણે કે આપણને દોરીને લઈ જાય છે. એ પ્રભુને કેટલી બધી મહાન અદ્ભુત બાબત છે આપણે જોઈ શકીએ છીએ કે જે પોતાની નદીઓમાંથી તે મને પીવાડે છે. અને દાઉદ રાજાએ તો પ્રભુની સાથે બહુ જ ગાઢ સંબંધથી બંધાયેલો હતો. પ્રભુનો અને એનો સંબંધ હતો એ બહુ અદ્ભુત સંબંધ હતો. પરંતુ એના જીવનમાં એક દિવસ એવો આવ્યો કે જ્યારે બાથશેબાની સાથે જ્યારે તે પાપ કરે છે ત્યારે એ જે સંબંધ હતો એ સંબંધ તૂટી જાય છે. અને એ સમયે દાઉદ રાજા જાણે ગીતશાસ્ત્ર 51મો અધ્યાય એ પ્રાર્થના કરે છે. અને એ પ્રાર્થનાની અંદર 12મી કલમ તમે જુઓ તો કહે છે કે તારા તારણનો હર્ષ મને પાછો આપ, તારા તારણનો હર્ષ મને પાછો આપ. સામ 51:12. અને જો તમે જુઓ તો જ્યારે એના જીવનમાં આવી પરિસ્થિતિ આવે છે, જ્યારે તે બાથશેબાની પાસે ગયો, તેણે જ્યારે પાપ કર્યું અને જ્યારે આત્મિક જીવનમાં તે પાછો પડી ગયો, ત્યારે પહેલાને પહેલી બાબત જે તે કરે છે તે કે પ્રાર્થના કરે છે. અને પ્રાર્થના કરતાં શું કહે છે કે તારા તારણનો હર્ષ મને પાછો આપો. એણે તારણની માંગણી નથી કરી કે પ્રભુ તું મને મારું તારણ પાછું આપ, પણ કહે છે કે તારા તારણનો જે હર્ષ છે, તારા તારણનો જે આનંદ છે, એ આનંદ તું મને જાણે કે પાછો આપ, એ તે પ્રાર્થના કરે છે. અને વાલા મિત્રો, જે બાબત આપણને જોવા મળે છે તે તો એ કે જે તારણ પ્રભુએ આપણને આપ્યું છે એ કદી ખોવાઈ જતું નથી. ઘણા લોકો એવું શીખવે છે કે જો તમે પાપ કરો તો તમારું જે તારણ છે એ તારણ જાણે કે ખોવાઈ જાય છે. ઇફ યુ સિન યુ વિલ લૂઝ યોર સાલ્વેશન, બટ દેટ ઇઝ નોટ ધ ટ્રુ થિંગ. કારણ કે પ્રભુનું વચન કહે છે, યોહાને લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 28મી અને 29મી કલમ, યોહાન 10:28 અને 29, જ્હોન ચેપ્ટર 10:28 અને 29, ત્યાં લખ્યું છે કે હું તેઓને અનંત જીવન આપું છું અને કદી તેઓનો નાશ થશે નહીં, અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહીં. મારો બાપ જેણે મને તેઓને આપ્યા છે તે સૌથી મોટો છે, અને બાપના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવાના માટે સમર્થ નથી. કેટલું બધું અદ્ભુત વચન છે કે જ્યારે આપણે પ્રભુના છે ત્યારે પ્રભુના હાથમાંથી શેતાન કોઈ દિવસ આપણને છીનવી લઈ શકતો નથી, કારણ કે આપણે પ્રભુના છે, પ્રભુના પરાક્રમમાં મને ને તમને સંભાળી રાખવામાં છે. એટલા માટે દાઉદ રાજા જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે એમ નથી કહેતો કે પ્રભુ મારું તારણ તું મને પાછું આપ, પણ કે જે તારણનો જે આનંદ છે, તારણનો જે હર્ષ છે, એ તારણનો હર્ષ પ્રભુ તમે મને પાછો આપો. તેણે તારણની માગણી ન કરી પણ તારણનો હર્ષ પાછા આપવાની માગણી કરી. એટલે આપણે જોઈ શકીએ છીએ કે તારણ એ ખોવાઈ જતો નથી, પણ તારણનો જે આનંદ છે એ જ્યારે આપણે પાપ કરીએ છીએ ત્યારે આપણે ગુમાવી દઈએ છીએ. અને તારણ એ તો જાણે કે એક ભેટ છે. એ શું કહે છે કે તારા તારણનો, એટલે તારણ પ્રભુના તરફથી મળ્યું છે. અને એટલા માટે કહે છે કે ઇટ ઇઝ યોર સાલ્વેશન, ઇટ ઇઝ અ ગિફ્ટ ફ્રોમ ધ લોર્ડ. અને પ્રભુના તરફથી જ્યારે ભેટ મળી છે ત્યારે કહે છે કે પ્રભુને એ માન અને મહિમા આપે છે, અને કહે છે કે તારા તારણ કે જે મને ભેટ તરીકે મળ્યું છે, ઈશ્વરની કૃપાથી મને મળ્યું છે, એ મને તું જાણે કે એ આનંદ મને તું પાછો આપ. એ તારણ આપણે કમાઈ શકતા નથી, આપણને મફત મળ્યું છે. અને તેથી હૃદયમાં જે આનંદ હતો, જે તેણે પાપને લીધે ગુમાવી દીધો હતો, તેના માટે કે દાઉદ રાજા પ્રાર્થના કરે છે. અને ભલા મિત્રો, આપણા જીવનો પણ જ્યારે આપણે તારણના અનુભવમાં આવ્યા છીએ, અને કદાચ એવું બને કે આપણે પાપમાં પડીએ, અને ઘણી બધી વાર આપણે પાપમાં પડી જઈએ, અને શેતાન કદાચ આપણને આવીને કે એ તારું તારણ હવે ગુમ થઈ ગયું, યુ હેવ લોસ્ટ યોર સાલ્વેશન, બટ ઇટ ઇઝ નોટ ટ્રુ, ઇટ ઇઝ નોટ ટ્રુ. કારણ કે પ્રભુનું વચન કહે છે કે બાપે મને જેઓએ આપ્યા છે તેઓને મારા હાથમાંથી કોઈ છીનવી લઈ શકતું નથી. બહુ જ પ્રભુનું અદ્ભુત વચન છે. તે મારા આત્માને તાજો કરે છે. એના શબ્દમાં, બીજા શબ્દમાં કહે છે, દાઉદ એના આત્માના માટે તાજગી મળે તે માટે પ્રાર્થના કરે છે. રિસ્ટોર માય સોલ, રિસ્ટોરેટ, હી રિસ્ટોરેટ માય સોલ. તે મારા આત્માને તાજો કરે છે, એનો શું અર્થ થાય? એનો અર્થ એમ કે ફરીથી પુનર્જીવિત કરવું, ફરીથી જાણે કે પુનઃસ્થાપિત કરવું, ઉદ્ધાર કરવો, નોંધણી તાજી કરી. અમદાવાદમાં જ્યારે હું હતો ત્યારે હું એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નોકરી કરતો હતો, અને ત્યાં દર 6 મહિને કે 3 મહિને જે લોકોએ પોતાના નામ નોકરી માટે નોંધાવ્યા હોય એમને જાણે કે નોકરી માટે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં ફરીથી આવવું પડે અને નોંધણી તાજી કરાવવી પડે. એનો અર્થ એમ કે હજુ પણ મને નોકરીમાં રસ છે, મારું નામ તમે ચાલુ રાખો. ને એ જ પ્રમાણે જાણે કે પ્રભુને આપણે કહીએ છીએ કે તમે મને પુનઃસ્થાપિત કરો, મારી નોંધણી તમે જાણે તાજી કરો. એટલે કે મારા આત્માને તાજો કરો, એનો અર્થ એ પણ થાય છે કે આત્મિક જાગૃતિ આવી, સંસ્થાપિત કરવું. અને જ્યારે જ્યારે પ્રથમનો પ્રેમ, પ્રકટીકરણનું પુસ્તક તેના 3 અધ્યાયમાં 2 અધ્યાયમાં પ્રભુનો સેવક કહે છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે, ત્યારે પ્રભુ કહે છે કે કહેવા માગે છે કે આત્મિક જીવનમાં જે પછડાટને ખાધી છે એમાં તારે કે એમાં તારે પ્રેમમાં પુનઃસ્થાપિત થવાની જરૂર છે. હું કહે છે તને ફરીથી જીવન આપીને તને આનંદિત કરીશ, એ પ્રભુનું અદ્ભુત વચન છે. રિવાઇવલ ઇઝ ધ સોવરિન વર્ક ઓફ ગોડ ઇન વિચ હી વિઝિટ્સ હિઝ ઓન પીપલ. પવિત્ર આત્માનું કાર્ય અથવા જેને આપણે રિવાઇવલ કહીએ છીએ, અથવા જેને આપણે પુનઃસ્થાપિત કહીએ છીએ, અથવા જેને આપણે એમ કહીએ છીએ કે આત્મિક જાગૃતિ આવે છે, તો જાણે કે પ્રભુનું જાણે કે એના સર્વશક્તિમાનપણામાં થયેલું કાર્ય છે. રિસ્ટોરિંગ એન્ડ રિલીઝિંગ ધેમ ઇન ટુ ફૂલનેસ ઓફ હિઝ બ્લેસિંગ્સ. કેટલી બધી અદ્ભુત બાબત કે પ્રભુનો રિવાઇવલ જ્યારે આવે છે, પ્રભુની જાગૃતિ જ્યારે આવે છે, ત્યારે એ સંપૂર્ણપણે મને ને તમને એના જે આશીર્વાદો છે એ આશીર્વાદોમાં દોરીને લઈ જાય છે. અને એ રિવાઇવલ માટે શું આજે આપણે તૈયાર છીએ? કેટલાક લાંબા સમયથી મારા હૃદયમાં એ બહુ જ છે કે આ મંડળીમાં પ્રભુ રિવાઇવલ મોકલે. મને ખબર નથી તમારા મને કેટલા જણે રિવાઇવલનો અનુભવ કર્યો છે કે રિવાઇવલ શું છે તમે જોયું છે, પણ મેં જોયું છે. અને એ રિવાઇવલ જ્યારે આવે છે ત્યારે કહે છે કે માણસો પોતાના પાપનો પસ્તાવો કરીને પ્રભુની પાસે આવે છે, પ્રભુની પાસે જાણે દોડતા ને દોડતા જાય છે. આ રિવાઇવલનો જે કરતા છે, જાગૃતિનો જે કરતા છે, એ તો કહે છે કે ઈશ્વર છે. ગીતશાસ્ત્ર 51 અને 1:3 જો તમે જુઓ, ગીતશાસ્ત્ર 51, સામ 51 ઇન ફર્સ્ટ થ્રી વર્સીસ. જે ગીત હમણાં આપણે વાંચ્યું એની થોડીક કલમ ફરી જોવા માંગીએ છીએ. દાઉદ રાજા જ્યારે હું એમ કહું છું કે જાગૃતિનો કરતા ઈશ્વર છે, જાગૃતિ લાવનાર એ ઈશ્વર છે, પુનઃસ્થાપિત કરનાર એ ઈશ્વર છે, ત્યારે દાઉદ રાજા શું કહે છે કે જે હે દેવ તારી કૃપા પ્રમાણે મારા પર દયા કર, તારી પુષ્કળ રહેમ પ્રમાણે મારું ઉલ્લંઘન ભૂસી નાખ. પ્રભુની દયા, પ્રભુની કૃપા, અને એ પ્રભુની કૃપાના દયાના લીધે જ જાગૃતિ આવે છે. જાગૃતિ ઈશ્વરના તરફથી આવે છે. હે દેવ તારી કૃપા પ્રમાણે, તારી પુષ્કળ રહેમ પ્રમાણે મારા પર દયા કર. ગીતશાસ્ત્ર 80 અને 3 કલમને 7 કલમને 19 કલમ પણ જો તમે વાંચો તો ત્યાં લખ્યું છે કે હે દેવ અમને પાછા ફેરવ. સામ 80 વર્સ 3, 7 અને 19, સામ 80 વર્સિસ 3, 7 અને 19 કહે છે કે હે દેવ અમને પાછા ફેરવ. પ્રભુને કહે છે, કારણ કે રિવાઇવલ એ કોઈ માણસનું કાર્ય નથી, રિવાઇવલ એ માણસની ઈચ્છા પ્રમાણે કદી આવતો નથી. અને કેટલી બધી અદ્ભુત બાબત છે કે પ્રભુ એ જાગૃતિ મોકલે છે. અને કહે છે કે હે પ્રભુ અમને જાગૃત કરો, એટલું જ નહીં પણ અમને સંસ્થાપિત કરો. હે સર્વશક્તિમાન ઈશ્વર અમને સંસ્થાપિત કરો એટલે અમે બચી જઈશું. અને કેટલી અદ્ભુત બાબત આપણે જોઈએ છે અને મેં જોઈ છે કે જ્યારે રિવાઇવલ આવે છે, ધર્મ જાગૃતિ આવે છે, ત્યારે માણસો બચી જાય છે, પાપથી બચી જાય છે, પાપમાંથી એમને મુક્તિ મળે છે, માણસો એકબીજાની પાસે માફી માગે છે, માણસો એકબીજાની પાસે રડતા રડતા જાય છે ને કહે છે કે ભાઈ મને માફ કરો કે મેં તમારી વિરુદ્ધ આ પાપ કર્યું છે. એમ પ્રભુના આત્માનું ગજબનું કાર્ય રિવાઇવલની અંદર જોવા મળે છે. અને એ કાર્ય પ્રભુ આપણી મંડળીમાં કરે એ મારા હૃદયની ઈચ્છા છે. અને પ્રભુ આજે એવી વ્યક્તિઓને ઊભી કરશે કે તમારા હૃદયમાં પણ એવું પ્રભુ મૂકે કે હા મંડળીને માટે આપણે પ્રાર્થના કરીએ કે જેથી કરીને રિવાઇવલ આવી શકે. અને ગીતશાસ્ત્ર 85:4 અને 6 સામ 85:4 અને 6 અને ત્યાં કહે છે કે હે પ્રભુ અમને જાગૃત કરો. પ્રભુ તમે અમને જાગૃત કરો, અમને પ્રભુ તમે ફેરવો એટલે અમારા પરથી તારો કોપ પ્રભુ તમે દૂર કરો, અમને સંસ્થાપિત કરો એટલે અમે બચી જઈશું. કલમ 6માં શું કહે છે કે શું તું અમને ફરીથી સજીવન નહીં કરે કે તારા લોક ફરીથી તમારામાં આનંદ કરે. જાગૃતિ એ આનંદ લાવે છે, જાગૃતિ એ માણસના જીવનમાં હર્ષ ઉપજાવે છે. અને જો ફક્ત મનુષ્યના પ્રયત્નો હોય તો જે રીતે દૂધનો ઉભરો આવે છે એવી રીતે એ કાર્ય કહે છે કે સમાઈ જાય છે, પણ એ જો કાર્ય પ્રભુનું છે તો એ કાર્ય કહે છે કે ટકી રહે છે. જો ફક્ત મનુષ્યના પ્રયત્નો હોય તો કહે છે દૂધના ઉભરાની માફક એ કાર્ય કહે છે કે સમાઈ જાય છે. ફક્ત લાગણીથી એ કાર્ય જો થયું હોય, લાગણી આધારિત એ કાર્ય અથવા તાજગી છે તો એ થોડા સમય માટેની છે. પ્રયત્નો કરતો તેનો 3 અધ્યાય જો તમે વાંચો તો ત્યાં લંગડા માણસને પિત્તર અને યોહન સાજાપણું આપે છે એની વાત છે. આખી વાત અત્યારે એનો ઉલ્લેખ કરવાનો પાસે આપણી પાસે સમય નથી, પરંતુ ઘેર જઈને તમે વાંચો પ્રયત્નો કરતો તેનો 3 અધ્યાય જો તમે વાંચો તો ત્યાં એ લંગડા માણસને જ્યારે પિત્તર અને યૌવન સાજાપણું આપે છે ત્યારે બધા લોકો ભેગા થઈ જાય છે, બધાને નવાઈ લાગે છે કે આ કેવી રીતે થયું. અને ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે, ઘણી બધી વાતો કરવામાં આવે છે. અને પિત્તર એમને કહે છે કે તમે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણે કે વધસ્તંભ પર મારી નાખ્યા, એ જે નિર્દોષ હતો એ નિર્દોષનું રક્ત તમે વહેવડાવ્યું છે. અને જ્યારે કહે છે એ લોકો એ સાંભળે છે ત્યારે કહે છે કે એમના હૃદયમાં અજાયબ જેવું કાર્ય થાય છે. ત્યાં શું થાય છે, પછી પિત્તર કહે છે કે પ્રભુની હજુરમાંથી તાજગીના સમયો આવે તે માટે તમે પસ્તાવો કરો. પ્રેરિતોનો કૃત્યો 3:19 Acts 3:9-19 કહે છે કે પ્રભુની હજુરમાંથી તાજગીનો સમય આવે છે. કેટલી બધી અદ્ભુત બાબત છે, એ કોઈ માણસનું કાર્ય નથી પણ પ્રભુનું કાર્ય છે ને એ પ્રભુની પાસેથી આવે છે એ આપણે જોઈએ. ગીતશાસ્ત્ર 16:11 બહુ સ્પષ્ટ લખ્યું છે કે તારા જમણા હાથમાં, આપણે કલમ વાંચીએ બહુ સુંદર કલમ છે, તું મને જીવનનો માર્ગ જણાવશે, તારી સન્મુખ સંપૂર્ણ આનંદ છે, તારા જમણા હાથમાં અનંતકાળ ટકનારા સુખદાયક વાણી છે. સામ 16:11 પ્રભુની હજુરમાંથી એ સમયો આવે છે, કારણ કે પ્રભુના પાસે પ્રભુની સન્મુખ સંપૂર્ણ આનંદ છે, પ્રભુના જમણા હાથમાં અનંતકાળ ટકનારા સુખદાયક વાના છે. અને એ પ્રભુની પાસેથી જ્યારે જાગૃતિનો સમય આવે છે ત્યારે કેટલી બધી અદ્ભુત બાબત છે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ જાગૃતિ તે એક વ્યક્તિગત અને સામૂહિક બાબત છે. સામૂહિક જાગૃતિ ત્યારે જ આવે કે જ્યારે વ્યક્તિગત જાગૃતિ આવે. આપણે મંડળીમાં ક્યારે જાગૃતિ આવી શકે? જ્યારે પ્રભુ કોઈ એક જણને પકડે, અને એક જણને જ્યારે પ્રભુ પકડશે ત્યારે કહે છે કે પ્રભુ એ વ્યક્તિની મારફતે જરૂર મંડળીમાં જાગૃતિ મોકલશે. હું નથી જાણતો કે કોણ છે. કોઈ ભાઈ હોઈ શકે, કોઈ બાળક હોઈ શકે, કોઈ જુવાન હોઈ શકે, કોઈ વૃદ્ધ હોઈ શકે, પણ સામૂહિક જાગૃતિ ત્યારે જ આવે છે કે જ્યારે વ્યક્તિગત જાગૃતિ આવે. અને એ વ્યક્તિ તરીકે, પ્રભુના પસંદ કરેલા પાત્ર તરીકે શું તમે આજે કિંમત ચૂકવવાના માટે તૈયાર છો કે હા પ્રભુ મારી મંડળીમાં જાગૃતિ લાવ, હું એના માટે પ્રાર્થના કરીશ. એક ભાઈના વિશે, એક ભાઈના સંબંધી હું વાંચતો હતો કે જે કે પોતાની મંડળીમાં જાગૃતિ આવે એના માટે રોજ સવારે 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી તેઓ નિયમિત પ્રાર્થના કરતા હતા. કોઈક સવારે 7 વાગે 8 વાગે પ્રાર્થના કરે આપણે સમજી શકીએ, કે બપોરે પ્રાર્થના કરીએ કે સાંજે પ્રાર્થના કરીએ આપણે સમજી શકીએ, અથવા આપણને સમય હોય ત્યારે આપણે પ્રાર્થના કરી શકીએ. પણ સવારના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી આ માણસ કે છે નિયમિત રીતે પોતાની મંડળીમાં જાગૃતિ આવે એના માટે પ્રાર્થના કરતા હોય. આજે શું આપણામાંથી કોઈ એવું છે કે મંડળીને માટે પ્રાર્થના કરે કે હા પ્રભુ અમારી મંડળીમાં પ્રાર્થના, અમારી મંડળીમાં તું જાગૃતિ મોકલ, અમે એના માટે પ્રાર્થના કરીએ છીએ. જાગૃતિ માટે એવું કહેવાય છે કે જો આપણે જાગૃતિ ઈચ્છીએ છીએ તો કે એક વ્યક્તિ પોતાની આસપાસ એક વર્તુળ દોડે છે અને વર્તુળમાં કહે છે તે ઊભો રહી જાય છે. જ્યાં સુધી પ્રભુ તમે આ મંડળીમાં જાગૃતિ ન મોકલો ત્યાં સુધી કહે છે આ વર્તુળમાંથી હું બહાર આવનાર નથી. અને એ વર્તુળ શું તમે તમારી આસપાસ દોરવાના માટે ઈચ્છા રાખો છો? કહે છે કે પ્રભુ એક વ્યક્તિને પકડે છે અને મંડળીમાં તાજગીના સમયો લાવે છે. પ્રભુ જેને પસંદ કરે છે તેને તૈયાર કરે છે. કેવી રીતે તૈયાર કરે? પ્રભુ કહે છે એને તોડી નાખે છે. પ્રભુ એને કહે છે કે તોડી નાખે છે. માણસ પ્રભુને આગળ ભંગીત બની જાય છે. મૂસાનો દાખલો જો તમે જો ધ્યાનપૂર્વક વાંચો ને એનો અભ્યાસ કરો તો 40 વર્ષ સુધી પ્રભુએ એને તાલીમ આપી. 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, પણ 40 વર્ષ એને ફારુનના મહેલમાં રહેવું પડ્યું. 40 વર્ષ પોતાના સસરાના ઘેર એટલે અરણ્યમાં રહેવું પડ્યું અને પ્રભુએ એને તૈયાર કર્યો. એક કિંમત ચૂકવવાના માટે શું આપણી પાસે હિંમત છે? પિત્તરને પ્રભુએ ભાંગી નાખ્યો અને 5000 માણસ તાણ પામ્યા. કીર્તન કૃત્ય 3 અધ્યાયમાં આપણે વાંચીએ છીએ ગોડ યુઝિસ બ્રોકન થિંગ્સ. પ્રભુ કહે છે કે જે તૂટી ગયેલી વસ્તુઓ છે એનો પ્રભુ કહે છે ઉપયોગ કરે છે. ગાડ યુઝિસ બ્રોકન થિંગ્સ. ઇટ ટેક્સ બ્રોકન સોઇલ ટુ પ્રોડ્યુસ અ ક્રોપ, બ્રોકન ક્લાઉડ્સ ટુ પ્રોડ્યુસ રેઇન, બ્રોકન ગ્રેઇન ટુ ગીવ બ્રેડ એન્ડ બ્રોકન બ્રેડ ટુ ગીવ સ્ટ્રેન્થ. કેટલી બધી અદ્ભુત બાબત છે કે જે વ્યક્તિ ભંગીત છે, જે પોતાના હૃદયમાં પોતાના જીવનમાં એવો અનુભવ કરે છે કે હા પ્રભુએ મને ભાંગી નાખ્યો છે, પ્રભુએ મને તોડી નાખ્યો છે, એનો પ્રભુ કહે છે કે ઉપયોગ કરે છે. ગીત શાસ્ત્ર 51:1-3 કલમમાં જુઓ તો 6 વાર વ્યક્તિવાચક સર્વનામ ત્યાં વાપરવામાં આવ્યું છે. 6 વાર, 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, પણ 6 વાર વ્યક્તિવાચક સર્વનામ કહે છે કે એ દેવ તારી કૃપા પ્રમાણે મારા પર દયા કર, મારા ઉલ્લંઘન ભૂસી નાખ, મારા અન્યાયથી મને પૂરો ધો અને મારા પાપથી મને શુદ્ધ કર, કેમ કે હું મારા ઉલ્લંઘન જાણું છું. હા તારી વિરુદ્ધ જ મેં પાપ કર્યું છે, તારી દ્રષ્ટિમાં જે ભૂંડું છે તે મેં કર્યું છે. પ્રભુની સમક્ષ શું આપણે આ પ્રમાણે કબૂલાત કરવા માટે તૈયાર છું? કદાચ આપણે એમ કહીએ કે હા પ્રભુ અમે પાપી છે, એમ કહેવું સારું છે, પણ પ્રભુ એનાથી વધારે અપેક્ષા આપણે મારીને તમારી પાસે રાખીએ છે. દાઉદ રાજા કહે છે કે તારા તારણનો આનંદ મને પાછો, પ્રભુ અમને સંસ્થાપિત કરો, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો. ત્યારબાદ ચોથી બાબત, જાગૃતિ એ આંતરિક અને અંતર્ગત બાબત છે. જાગૃતિ એ આંતરિક અને અંતર્ગત બાબત છે. રિવાઇવલ ઇઝ એ ઇન્ટરનલ મેટર. કહે છે કે મારા અન્યાયથી મને પૂરો ધો, મારા પાપથી મને શુદ્ધ કર, કેમ કે મારા ઉલ્લંઘન હું જાણું છું. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 42મો અધ્યાય 5 અને 11 કલમ જો તમે વાંચો, સામ 42 વર્સિસ 5 અને 11, તો કહે છે કે હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છું, તું કેમ નિરાશ અને દુઃખી થયો છું. દાઉદ રાજા પોતાની સાથે વાત કરે છે, પ્રભુની હજુરમાં એ જાય છે ને પોતાના અંતરાત્માની સાથે એ હૃદયના ઊંડાણમાંથી પોકારે છે. જેવી રીતે ગીતશાસ્ત્ર 103માં કહે છે ને કે ગીતશાસ્ત્ર 103 હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. પોતાની સાથે વાત કરે છે, પોતાની સાથે કહે છે, વાત કરે છે. અને પછી શું કહે છે, કહે છે કે હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છું, તું કેમ નિરાશ અને દુઃખી થયો છે. અને પોતાની સાથે વાત કરતાં કહે છે કે જ્યારે જીવનમાં દુઃખ આવે છે ત્યારે માણસ ઉદાસ થઈ જાય છે, પણ એનું જે દુઃખ હતું એ દુઃખ તો બહુ જુદું હતું. એને તો વિના કારણ જાણે કે સતાવવામાં આવ્યો, વિના કારણ સાવ રાજા એની પાછળ પડ્યો હતો અને એટલા માટે દુઃખી થઈ ગયો. અને ઘણીવાર જ્યારે આપણને કોઈ દુઃખ પહોંચાડે છે ત્યારે આપણે દુઃખી થઈ જઈએ, કંઈ આપત્તિ આવી જાય ત્યારે આપણે નાસીપાસ થઈ જઈએ છીએ. ઇઝબેલે જ્યારે ઇલિયાને ધમકી આપી ત્યારે એની શી પરિસ્થિતિ થઈ, કહે છે કે એ નાસીપાસ થઈ ગયો. ઇલિયા કેટલો બધો મોટો પ્રબોધક હતો, પણ ઇઝબેલ રાણીએ જ્યારે એને ધમકી આપી ત્યારે કહે છે કે નાસીપાસ થઈ ગયો અને અરણ્યમાં ભાગી ગયો. ઘણીવાર માંદગી આવે, કૌટુંબિક પ્રશ્નો આવે, પરીક્ષણ પર આપણે પરીક્ષણ જય પામી જાય જ્યારે મારાને તમારા પર, ત્યારે આપણે દુઃખી થઈ જઈએ છીએ. અને એવા સમયે પ્રભુની આગળ શું આપણે જઈએ છીએ અને કહે છે કે એ મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે, તું નિરાશ અને દુઃખી કેમ છે. અને ત્યારે કહે છે એવા સમયોમાં આપણા જીવનમાં આપણને આત્મિક તાજગીની જરૂર પડે છે. દાઉદ રાજાએ સહાય માટે ઈશ્વરના તરફ દ્રષ્ટિ કરી. એણે શું કહ્યું, કહે છે કે દેવની આશા રાખ, મારા આત્મા કહે છે કે તું દેવની આશા રાખ. તું ઉદાસ થયો છું પણ કહે છે તું દેવની આશા રાખ, ઈશ્વર પર આધાર રાખ. ઈશ્વરની કૃપા દ્રષ્ટિને કહે છે કે તું જાણ, અને કહે છે એ પ્રભુની કૃપા દ્રષ્ટિ પામવાના માટે હું હજી ફરીને 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 ફરી પ્રભુની સ્તુતિ કર્યા કરીશ. ગીતશાસ્ત્ર 42:5-11 જો તમે વાંચો તો ત્યાં તમને જીવોગા મળશે. ત્યારબાદ છેલ્લી જે બાબત બહુ જ અગત્યની બાબત છે જે તમારી આગળ મૂકવા માગું છું તે એ છે કે જાગૃતિ માટેની શરત કઈ છે. વોટ ઇઝ ધ કન્ડિશન ફોર ધ રિવાઇવલ? બહુ જ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. કહે છે કે જો જાગૃતનો કરતા ઈશ્વર છે તો તેને પુકારવાની જરૂર છે. જો પ્રભુના તરફથી જાગૃતિ આવે છે તો મારા મિત્રો, પ્રભુ મારીને તમારી પાસે એક જ બાબત માગે છે, અને તો પ્રાર્થના, કે આપણે પ્રાર્થના કરીએ. આજે શુક્રવારની પ્રાર્થના મિટિંગમાં ગણ્યા ગાંઠા લોકો આવે છે. શા માટે? તમે કદી વિચાર કર્યો? તમે વિચાર કરો, પ્રાર્થના ક્યારે માણસ કરી શકે? હબાકુક જ્યારે તેનો ત્રીજો અધ્યાય, હબાકુકનો પુસ્તક તેનો ત્રીજો અધ્યાય અને તેની બીજી કલમમાં જ્યારે હબાકુક પ્રાર્થના કરે છે ત્યારે શું કહે છે કે આ ચાલ્યા જતા વર્ષોમાં તારા કામનું પુનર્જીવન કર. હબાકુક chapter 3:2 હબાકુક ઇઝ પ્રેઇંગ દેટ રિવાઈવ અસ લોર્ડ, વી નીડ અ રિવાઈવલ, અમને જાગૃત કર. આ ચાલ્યા જતા વર્ષોમાં પ્રભુ તું તારા કામને પુનર્જીવિત કર. અને શું આપણે આ ચાલ્યા જતા વર્ષોમાં જ્યારે આવી ભયંકર પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ ત્યારે પ્રભુની પાસે શું આપણે પ્રાર્થનામાં માગીએ છીએ કે પ્રભુ તું અમને રિવાઈવ કર, અમને જાગૃત તું કર. પ્રભુ આ અમારી જરૂરિયાતનો સમય છે, અમારી તમે ફરીથી મદદ કરો. આત્મિક જાગૃતિ માટે પ્રાર્થના કે છે કે અનિવાર્ય બની જાય છે. આત્મિક જાગૃતિ માટે પ્રાર્થના એ અનિવાર્ય બની જાય છે. પ્રાર્થના વિના તાજગી સંભવી શકે નહીં. પણ પ્રાર્થના ક્યારે થઈ શકે? પ્રાર્થના ક્યારે થઈ શકે? અને એ તો એક જ બાબત પ્રભુએ મને જે બતાવી અને તે તો એ છે કે જ્યારે મને મારી સ્થિતિનું ભાન થાય છે કે હું કોણ છું, વેન આઈ રિયલાઇઝ દેટ આઈ નીડ સમથિંગ, આઈ નીડ લોર્ડ, એ પરિસ્થિતિએ જ્યારે હું આઈને ઊભો રહું છું ત્યારે પ્રભુ કહે છે કે જાગૃતિ મોકલે છે અને હું પ્રાર્થના કરું છું. ઉડાવ દીકરાનો તમે એક મિનિટ જો વિચાર કરો તો જે પ્રશ્નનો જવાબ, જે પ્રશ્ન મેં પૂછ્યો કે પ્રાર્થના ક્યારે થઈ શકે, ત્યારે કહે છે ઉડાવ દીકરો પોતાના પિતાની સંગતમાંથી દૂર દેશમાં ચાલ્યો ગયો, સંપત્તિમાં બદફિલીમાં બધું જ તેણે ઉડાવી નાખ્યું. આપણે જાણીએ છીએ, પણ 17મી કલમ જો તમે વાંચો તો ત્યાં એક નાનું વાક્ય છે કે તે સાવચેત થયો. બીજા એક ટ્રાન્સલેશનમાં લખ્યું છે કે એને ભાન થયું. હી રિયલાઇઝ્ડ હિમસેલ્ફ. એને થયું કે મારા પિતાના ઘરમાં કેટલા બધા નોકરો ચાકરો છે જેમને પૂરતું ખાવાનું મળે છે અને સારામાં સારી વ્યવસ્થા મળે છે, અને એ હું જે શિંગોથી ભૂંડ પોતાના પેટ ભરે છે એ શિંગથી જાણે કે હું મારું પેટ ભરી રહ્યો છું. હી રિયલાઇઝ્ડ હુ હી વોઝ, વેર હી વોઝ. અને વાલા મિત્રો, પ્રાર્થના ત્યારે આપણે જ કરી શકીએ, આપણે પ્રાર્થના ત્યારે જ કરી શકીએ છીએ કે જ્યારે આપણને આપણી સ્થિતિનું ભાન થાય. ઘણીવાર લોકો મને કહે છે કે પ્રાર્થના અમે કરી શકતા નથી, અને એનું મુખ્ય જે કારણ છે તે તો એ જ છે. અને આપણી મંડળીમાં શા માટે પ્રાર્થના મિટિંગમાં એટલી ઓછી હાજરી રહે છે? કારણ કે આપણને પોતાની સ્થિતિનું ભાન નથી. આપણને એમ જ છે કે મને કંઈ જરૂર નથી, આઈ એમ ઓલ રાઈટ, આઈ એમ ફાઇન. શેતાનને આપણી પીઠ થાબડવાનું બહુ ગમે છે, અને મને હંમેશા એને કહે છે કે તું સાચો છે, બીજાના જીવો તું નથી, બધું બરાબર છે, એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ, એવરીથિંગ ઇઝ ફાઇન, બધું છે, સારામાં સારું ઘર પ્રભુએ આપ્યું છે, આ આપ્યું છે, પેલું આપ્યું છે, સારામાં સારું બધું છે, આઈ ડોન્ટ નીડ નથિંગ. અને એ શેતાન મને તમને આવીને મારીને તમારી પીઠ થાબડે છે અને કહે છે કે બધું સારું છે, અને પવિત્ર આત્માના કાર્યને અટકાવે છે. પવિત્ર આત્મા આપણને આપણા પાપની ખાતરી કરાવે છે, એ પવિત્ર આત્માનું કાર્ય છે. અને એ કાર્યને શેતાન જાણે કે તોડી નાખે છે અને આપણને પ્રાર્થના કરવા દેતો નથી. કહે છે કે એક બાળક જ્યારે સાઉથ આફ્રિકામાં ગયા અને ત્યાં એક મિટિંગમાં એક ડચમેન એમની પાસે આવ્યા, અને એ સર્વિસ સંદેશ જ્યારે બાળકનો સાંભળતા હતા ત્યારે પ્રભુના આત્માએ કહે છે કે એ ડચમેનની સાથે બહુ જ ઊંડાણથી વાત કરી, બહુ ગંભીરતાથી વાત કરી, અને એણે પોતાના પાપનો પસ્તાવો કર્યો. પ્રભુને કહ્યું કે પ્રભુ હું પાપી છું, મારા પર દયા કરો. અને ત્યારબાદ કહે છે કે બીજે દિવસે વહેલી સવારે ઉઠીને એ એક બીજો જે ડચમેન છે એના ઘેર જાય છે, અને પછી એના હાથમાં જે કાંડા ઘડિયાળ હતું એ કાંડા ઘડિયાળ બતાવીને કહ્યું કે ભાઈ તને ખબર છે કે આ ઘડિયાળ કોનું છે? અને પેલા એના ફ્રેન્ડે જોયું અને કહ્યું કે મને લાગે છે કે આ ઘડિયાળ કદાચ મારું છે, કારણ કે એના પર મારી ઇનિશિયલ લખેલી છે, મારું નામ લખેલું છે. અને કહે છે કે 8 વર્ષ પહેલાં એ મારું ઘડિયાળ ખોવાઈ ગયું હતું. પણ કહે છે કે આ ઘડિયાળ તારી પાસે કેવી રીતે આવ્યું? અને પેલા જે ડચમેન જેણે પસ્તાવો કર્યો હતો એણે કહ્યું કે ગઈકાલે હું ચર્ચમાં ગયો હતો અને ત્યાં બાળકના સંદેશાએ પ્રભુએ મારી સાથે વાત કરી, અને કહે છે કે હું રાત્રે જ તારી પાસે આવતો, પણ રાત્રે કદાચ તું ઊંઘી રહ્યો હોય, પણ આજે સવારે હું તારી પાસે આવ્યો છું અને આ ઘડિયાળ એ તારી છે ને હું તને આપવા માગું છું. પ્રાર્થના એ માણસનું જીવન કહે છે કે બદલી નાખે છે. પ્રાર્થના એ માણસને પસ્તાવિક મન આપે છે. ભલે મિત્રો, કહેવું એ બહુ સહેલું છે કે પ્રભુ હું પાપી છું, પણ શું ઉડાવ દીકરાની જેમ ઉઠીને આપણા પોતાના સ્વર્ગીય પિતાની પાસે આપણે જવા તૈયાર છે? બહુ સહેલું છે કે હા પ્રભુ અમે પાપી છે, પ્રભુ અમે પાપી છે, પણ ઉડાવ દીકરાની જેમ ઉઠીને પોતાના સ્વર્ગીય પિતાની પાસે હું ને તમે જવાના માટે તૈયાર છે, એ બાબત ભોગ માગી લે છે, સ્વાર્પણ માગી લે છે, આધીનતા માગી લે છે. દાઉદે કહ્યું કે મારો ઉલ્લંઘન હું જાણું છું, મારું પાપ નિત્ય મારી આગળ છે, જો તારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે. અને હું માનું છું કે બહુ ધ્યાનથી આ વાક્ય તમે સાંભળજો. માણસને પોતાના પાપનું ભાન થાય તેનાથી મોટી આશા કઈ હોઈ શકે? માણસને પોતાના પાપનું ભાન થાય એનાથી બીજી મોટી કોઈ જ આશા નથી. પ્રભુ મારામાં કોઈ યોગ્યતા નથી. હૃદયના ઊંડાણથી આપણે કહીએ છીએ કે પ્રભુ મને તમારી જરૂર છે, અને એ બાબત જ્યારે બને છે ત્યારે આપણે પ્રભુને કહીએ છીએ કે હા પ્રભુ મને શુદ્ધ થવાની જરૂર છે. વાલા મિત્રો, શું તમને તમારી સ્થિતિનું ભાન થવું છે? ત્યારબાદ છેલ્લી બાબત કહે છે કે તાજગીના સમયો માટે આત્મિક સભાનતાની આવશ્યકતા છે, તેમજ નમ્રતાની જરૂર છે. બંને બાબતો સાથે જાય છે. ગીત યશાયાનું પુસ્તક તેનો 57મો અધ્યાય, આઇઝાયા ચેપ્ટર 57:15, બહુ જ સુંદર કલમ છે, બહુ જ અદ્ભુત કલમ છે. યશાયા 57:15 કલમ, કેમ કે જે ઊંચ તથા ઉન્નત છે, જે સનાતન કાળથી છે, જેનું નામ પવિત્ર છે, તે એવું કહે છે. કોણ એવું કહે છે? કહે છે કે જે રાજાઓનો રાજા, જે પ્રભુઓનો પ્રભુ છે, જે ઉન્નત છે, જે અનાદિ કાળથી છે, જે આલ્ફા અને ઓમેગા છે, જેનું નામ પવિત્ર છે, જેની સન્મુખ રાત દિવસ દૂતો પવિત્ર 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 સૈન્યનો દેવ યહોવા એમ કહેતા વિસામો લેતો નથી. એ ઈશ્વર શું કહે છે કે જે હું ઉચ્ચ સ્થાને તથા પવિત્ર સ્થાને રહું છું, વળી જે અંતઃકરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેની સાથે પણ હું વસું છું, જેથી હું નમ્રોના આત્માને અને પશ્ચાતાપ કરનારાઓના હૃદયને ઉત્તેજિત કરું. એટલે કે જે માણસને પોતાની પાપી સ્થિતિનું ભાન થયું છે અને જે પ્રભુને આગળ નમ્ર થાય છે એમના જીવનમાં હું રિવાઇવલ લાવું છું, એ પ્રભુનું કહે છે કે વચન છે. કેટલું બધું આ કલમ તમે મોઢે કરો એવી મારી ઈચ્છા છે. અને પ્રભુની પાસે જ્યારે તમે જાઓ ત્યારે પ્રભુને કહો કે પ્રભુ તેણે કહ્યું છે કે તારા વચન પ્રમાણે તું અમારા જીવનમાં અમારી મંડળીમાં પ્રભુ તમે કાર્ય કર્યું. બે બાબતો અહીં જોવા મળે છે, નમ્ર આત્માને અને પસ્તાવો કરનારના હૃદયને પ્રભુ ઉત્તેજિત કરે છે. પ્રભુ કોણ છે અને કેવા છે એ બાબત આપણે જોઈ, અને કહે છે કે આ બે બાબત જે માગે છે પ્રભુ માગે છે તે તો એકબીજાની પૂરક છે, નમ્રતા અને પશ્ચાતાપ. નમ્રતા વિના પશ્ચાતાપ હોઈ શકે ને, એના પશ્ચાતાપ વગર નમ્રતા કદી આવી શકતી નથી. જો નમ્રતા હોય તો જ પસ્તાવો કરી શકાય છે, અને પસ્તાવો તે નમ્રતા બતાવે છે. કહે છે કે ધે ધેટ નો ગાડ વિલ બી હમ્બલ, ધે ધેટ નો ગાડ વિલ બી હમ્બલ એન્ડ ધે ધેટ નો ધેમસેલ્સ કેનોટ બી પ્રાઉડ. કેટલું બધું અદ્ભુત આ વાક્ય છે. અને જો છેલ્લે પ્રેરિતોને કૃત્યો તેનો ત્રીજો અધ્યાય 19મી કલમ તમે ફરીથી જુઓ તો કહે છે કે પ્રભુના હજુરમાંથી તાજગીના સમયો આવે માટે કહે છે કે પ્રભુ એમને પસ્તાવાનું મન આપે. જે લોકોએ પ્રભુને વધસ તમે જળાઈ દીધો હતો, નકાર કર્યો હતો, જેમણે જીવનના અધિકારીને માર્યા નાખ્યો હતો, અને એમને પ્રેરિત પાવલ હવે 17મી કલમમાં શું કહે છે કે પણ ભાઈઓ તમે ને તમારા અધિકારીઓએ એ કામ કહે છે કે અજ્ઞાતપણામાં કર્યું હતું. 3:19 અજ્ઞાતપણામાં કર્યું હતું. 17મી કલમ માફ કરજો. પણ હવે તમે નમ્ર થાવ, પસ્તાવો કરો, અબાઉટ ટર્ન તમે થાવ, પાછા ફરો, જેથી તમારા પાપ ભૂસી નાખવામાં આવે અને ઈશ્વરની હજુરમાંથી તાજગીના સમયો આવે. ઈશ્વરની હજુરમાંથી તાજગીના સમયો આવે એના માટે વાલા મિત્રો આપણે પ્રાર્થના કરવાની જરૂર છે, અને પશ્ચાતાપ એ મન પ્રભુ મારીને તમારી પાસે માગી લે છે. આ દિવસોમાં પ્રભુ મારીને તમારી પુષ્કળતાથી સહાય કર્યો કે આપણે આપણી મંડળીને માટે આપણા જીવનોને માટે પ્રાર્થના કરીએ કે પ્રભુ તેમની પુષ્કળ કૃપામાં અને દયામાં મારા જીવનમાં રિવાઇવલ લાવે, તમારા જીવનમાં રિવાઇવલ લાવે. પ્રભુના આત્માનું બહુ જ ઊંડું ને ઘેરું કાર્ય થાય, અને આ પ્રભુના જે વચનો છે એ મારા ને તમારા હૃદયમાં થસી રહે એ જ મારા હૃદયની પ્રાર્થના છે. પ્રભુ તમે સર્વને પુષ્કળ આશીર્વાદ આપો. આમેન. પ્રાર્થના કરીએ. થોડીક મિનિટો આપણે શાંત રહીએ અને પ્રભુની હજુરમાં આવીએ. અને જો પ્રભુના આત્માએ તમારી સાથે આજે વાત કરી છે, અને જો તમે પ્રભુને વચન આપવા ચાહો છો કે હા પ્રભુ મારા જીવનમાં રિવાઇવલ આવે એના માટે હું રોજ પ્રાર્થના કરીશ, તો એ વચન તમે પ્રભુને આપો કે પ્રભુ હું તમને વચન આપું છું કે મારા જીવનને માટે હું રોજ પ્રાર્થના કરીશ, મારી મંડળીને માટે હું રોજ પ્રાર્થના કરીશ. પ્રભુ તમે મને પશ્ચાતાપનું મન આપો, પ્રભુ તમે મને નમ્રતા આપો, જેથી કરીને મારી મંડળીમાં હા પ્રભુ મારા જીવનમાં રિવાઇવલ આવે, ધર્મ જાગૃતિ આવે. કેટલી બધી જરૂર છે, કેટલી બધી જરૂર છે. પ્રભુ આપણને પાપની સભાનતામાં લાવે. અને એના માટે વાલા મિત્રો શું તમે આજે પ્રભુને વચન આપવા માગો છો, તો શાંત રીતે તમે પ્રભુની હજુરમાં એ પ્રભુને વચન આપો. હું કોઈને હાથ ઊંચો કરવા માટે કહેવાનો નથી, પણ પ્રભુ જાણે છે, પ્રભુએ તમારો હાથ જોયો છે, પ્રભુએ તમારા હૃદયની એ પ્રાર્થના સાંભળી છે. એક મિનિટ શાંત રહીને પ્રાર્થના કરીએ. અમારા પ્રેમાળ અને જીવંત ઈશ્વર પિતા, તમારા પવિત્ર વચનોના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આ વચનો અમારા હૃદયમાં ઠસી રહે, તમે તમારા પવિત્ર આત્માની મારફતે અમને પાપની સભાનતામાં લાવો, અમે અમારા ધન્ય સ્વામીને જોઈ શકીએ, તેમની પવિત્રતાનો અનુભવ કરી શકીએ. એટલું જ નહીં પરંતુ પ્રભુ તમે અમને પશ્ચાતાપી હૃદય આપો કે અમે અમારા પાપનો પસ્તાવો કરીએ, અમે નમ્ર થઈએ, જેથી કરીને પ્રભુ તમારી હજુરમાંથી તાજગીના સમયો આવે. તમે પ્રભુ ભૂતકાળમાં એ કર્યું છે અને ભવિષ્યકાળમાં પણ તમે કરનાર છો. અમારી મરણીને માટે પણ પ્રભુ તમે એ કરનાર છો, એના માટે અમે તમારો આભાર માને છે. બેઠેલા ઘણા જીવનોએ પ્રભુ જે પ્રાર્થના કરી છે, પ્રાર્થના તમારી હજુરમાં માન્ય થાવ, પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. આપણે ઊભા થતું પ્રભુને શીખવેલી પ્રાર્થના સાથે સાથે કરીશું. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર નામ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં ત્યાં પૃથ્વી પર, તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આ તુને માફ કર્યા છે તેમ તો અમારું અમને માફ કરો, અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાએ તમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સુરકાળ સ્થિત મારો છે. આમેન. હવે આપણે તારનાર પ્રભુ યેસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી રહો. આમેન.